నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित, समयसार भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति, अने पंडित जयचंद जी छाबड़ाए लखेल भावार्थ सहित अपने स्वाध्याय करी रहा छे. अमृतचंद्राचार्य भगवान ना कलश छे अने एमा राजमल जी नी टीका नो पण आपणे आधार लई रहा छे, एटले समग्र प्रकारे अपने મહાપુરુષો દ્વારા અપાયેલ બધા સાહિત્યનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને સૌથી વધારે જો કોઈ મહત્વની વાત હોય તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે સમજાવ્યું છે, જે એમણે 19 વખત સમયસર વાંચ્યું અને એમાં જે કંઈ સમજાવ્યું છે એ 18મી અને 19મી વખતના પ્રવચનોનો આધાર પણ આપણે લઈ રહ્યા છીએ. આવો આ એક વિશિષ્ટ પ્રકારનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. આ સ્વાધ્યાય કોઈ ગુરુદેવના પ્રવચનનું રિપ્લેસમેન્ટ નથી, પણ ગુરુદેવના પ્રવચનને વધારે સારી રીતે સમજી શકાય એ માટે આપણે પૂર્વ તૈયારી રૂપે આ સ્વાધ્યાય કરીએ છીએ. અને આ સ્વાધ્યાય પછી ગુરુદેવના પ્રવચન સાંભળવા ખૂબ જરૂરી છે. ગુરુદેવના 19મી વખતના કે 18મી વખતના પ્રવચન સાંભળવા જોઈએ. ન સાંભળી શકાય તો પ્રવચન રત્નાકર, કે જે ગુરુદેવના 18મી વખતના પ્રવચનો છે, તે જરૂરથી વાંચવા. 19મી વખતના પ્રવચનો સમયસાર સિદ્ધિરૂપે છે, તે પણ વાંચી શકાય. એટલે 18મી કે 19મી વખતના પ્રવચન સાંભળવા અથવા વાંચવા જોઈએ. સમયસારમાં અત્યારે આપણે જીવ અજીવ અધિકાર કરી રહ્યા છીએ, એમાં ગાથા 63 અને 64 એ ચાલી રહી છે. ગાથાનો અર્થ, ટીકા અને ભાવાર્થ કર્યા પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજોમાં આપ્યા છે, ત્યાંથી વાંચી રહ્યા છીએ, એનો વિસ્તાર કરી રહ્યા છીએ. ગાથા 63-64માં જે વાત આવી છે એ વાતને સહેજ ફરી વિચારી અને પછી ગુરુદેવે જે વાત કરી છે એ લઈએ. મુખ્ય વાત તો એ છે કે જો એમ માનવામાં આવે કે સંસાર અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ સંબંધ છે તો જીવ મૂર્તિક થયો, અને મૂર્તિકપણું ખરેખર તો પુદ્ગળનું લક્ષણ છે. એટલે એવું મૂર્તિકપણું, પૂદગળનું જે લક્ષણ છે એ જીવનું ઠર્યું. એટલે મૂર્તિકપણા સહિત જે દ્રવ્ય છે તે જીવ ઠર્યું, એટલે કે પૂદગળ છે તે જીવ ઠર્યું. એટલે એનો અર્થ એ થયો કે પૂદગળનો જ પછી મોક્ષ થાય, અને મોક્ષ થયા પછી પૂદગળ છે એ મુક્ત અવસ્થામાં આ મૂર્તિકપણા સહિત હોય. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના પાના નંબર 166 ઉપર બીજો પેરેગ્રાફ, એમાં ગુરુદેવ કહે છે કે અંદર જે આ ચૈતન્ય ના પ્રકાશના નૂરનું પૂર છે એ જ આત્મા છે. આ જાણનાર જાણનાર જે જ્ઞાયક માત્ર વસ્તુ છે એ આત્મા છે ભાઈ, એ શરીરવાળો નહીં, એ શરીરવાળો નથી. આ શરીર આદિ છે એ તો ધૂળ માટી પૂતગળ છે, આ શરીર છે તે પૂતગળ છે, એ આત્મા નથી, એનાથી ભિન્ન જુદો જ્ઞાયક છે તે આત્મા છે. અરે આ શુભાશુભ ભાવ છે, શુભાશુભ જે રાગ છે એ પણ આત્મા નથી. ગુણસ્થાન આદિ ભેદ પણ એ પૂતગળમય છે, એટલે એ પણ આત્મા નથી. ત્રણ લોકના નાથ સર્વજ્ઞ દેવે કહેલી આ વાત અહીં સંતો પ્રસિદ્ધ કરે છે કે આત્મા પ્રસિદ્ધિ ક્યારે પામે, અથવા તો આત્માની પ્રસિદ્ધિ કઈ રીતે થાય, કે જ્યારે એ રૂપી અચેતન એવા રંગ રાગ ભેદના ભાવોથી ભિન્ન પડીને અભેદની દ્રષ્ટિ કરે ત્યારે આત્મા પ્રસિદ્ધ થાય, ત્યારે આત્મા પ્રસિદ્ધ થાય. એટલે આ વાતને આપણે ફરીથી એટલા માટે લીધી છે કે એ વાત ભૂલી ન જવાય. ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હશે તો આ રંગ રાગ અને ભેદ એના ભાવોથી ભિન્ન પડીને, એનાથી જુદા પડીને, અભેદ એક ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે એનું લક્ષ્ય કરતા એની પ્રસિદ્ધિ થાય, એટલે કે પર્યાયમાં એ પ્રગટ થાય. અહીંયા પાના નંબર 167 ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે બહારના ત્યાગ ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં. આપણે એમ કહીએ કે આ બધું રાગ વગેરે છોડવા જેવું છે, છોડવું છોડવું તો શું છોડવું, કયા પ્રકારે છોડવું, એ સમજાવતા ગુરુદેવે વાત કરી કે બહારના ત્યાગ અને ગ્રહણ એવું કંઈ આત્મા કરી શકતો નથી. ભગવાન આત્મા કોઈ પદાર્થને સ્પર્શતો પણ નથી તો પછી એને એ ગ્રહણ કરે એમ તો બને નહીં, અને ગ્રહણ નથી કરતો તો પછી એનો ત્યાગ પણ ક્યાં રહ્યો. આ આત્મા એવી ચીજ છે કે જે પરનો કોઈ સંબંધ રાખતી નથી. ભગવાન આત્માને પર સાથે કોઈ સંબંધ નથી, એ પર વસ્તુને ગ્રહણ કરતો નથી, અને ગ્રહણ કરતો નથી તો પછી ત્યાગ પણ કરતો નથી. લક્ષ્મીને ગ્રહણ કરે તો લક્ષ્મીનો ત્યાગ કરે ને, લક્ષ્મીને ગ્રહણ કરે તો પછી લક્ષ્મીનો ત્યાગ કરે ને. એટલે એ કોઈ પરિગ્રહને ગ્રહણ કરતો જ નથી તો પછી એમાં ત્યાગની ક્યાં વાત આવી. આગળ વધીને એ વિભાવ ભાવને પણ ગ્રહણ કરે છે, જો એમ માનીએ તો વિભાવ ભાવનો ત્યાગ થાય, પણ ભગવાન આત્મા તો વિભાવ ભાવને, વિકૃત ભાવને, ઊંધી માન્યતાને પણ ગ્રહણ કરતો નથી, એના મૂળ સ્વરૂપમાં હોતું નથી. જે કંઈ છે તે બધું પર્યાયમાં છે, જ્યારે એવો ભાવ થયો ત્યારે એ વખતે એ સમયની પર્યાયમાં એ હતું, બીજા સમયે એ પર્યાય ચાલી ગઈ, નવી પર્યાય થઈ તો એમાં એ નથી, એમ અનેક પ્રકારે અનેક જાતના ભાવો એક પછી એક કર્યા કરે, અને એમ અનેક પ્રકારની પર્યાયો થયા કરે, પણ કોઈ પર્યાય ટકીને રહેતી નથી. એટલે એના મૂળ સ્વભાવમાં એ વાત ક્યાંય છે નહીં, એટલે એ પોતે એને કંઈ ગ્રહણ કરે છે એમ છે જ નહીં. કેમ કે અનંત કાળમાં એને અનેક પ્રકારના ભાવો કર્યા છતાં એક પણ ભાવ એના મૂળ સ્વરૂપમાં ગ્રહાયો નથી, એક પણ ભાવ એના મૂળ સ્વરૂપમાં ગયો નથી, તો પછી એને ત્યાગવાની તો વાત જ ક્યાં રહી. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ બહારના ત્યાગ ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં. અહીંયા ગુરુદેવ કહે છે કે બહારના ત્યાગ ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં, તથા વિકારનો ત્યાગ પણ સ્વરૂપમાં નથી. બહારના પરપદાર્થોની તો વાત જવા દો, પણ વિકાર એટલે કે રાગ દ્વેષના ભાવ એનો પણ ત્યાગ એના સ્વરૂપમાં નથી, કેમ કે એનું એણે ગ્રહણ કર્યું નથી. ત્યાગ તો ત્યારે જ થાય કે એની પાસે એ હોય તો એનો ત્યાગ કરે. આત્માના સ્વરૂપમાં રાગ દ્વેષ વિકારી ભાવો છે જ નહીં તો પછી એનો ત્યાગ કઈ રીતે કરશે? એટલે ગુરુદેવે એ વાતને લીધી કે વિકારનો ત્યાગ પણ સ્વરૂપમાં નથી, કેમ કે સ્વરૂપમાં ક્યાં વિકાર છે? સ્વરૂપમાં કોઈ વિકાર નથી. દ્રષ્ટિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થાય છે એના જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મા તરફ વળે છે, ત્યાં વિકાર ઉત્પન્ન જ થતો નથી. એટલે પહેલા જે પર્યાય હતી એ રાગની કે દ્વેષની હતી, એ વિકારી ભાવ હતો, પણ એ દ્રષ્ટિને પલટાવીને ધ્રુવ તરફ લઈ જાય છે અને સ્વરૂપમાં દ્રષ્ટિ જાય છે એટલે હવે જે પર્યાય થાય છે એમાં કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, એમાં કોઈ વિકાર નથી. જો એના સ્વરૂપમાં વિકાર હોત તો આત્મા તરફ દ્રષ્ટિ કરતા, સ્વરૂપનો અનુભવ કરતા પણ એને પેલો વિકાર દેખાત, પેલો વિકાર એને અનુભવમાં આવત, પણ એવું કંઈ થતું જ નથી. એ વખતે કોઈ વિકાર ઉત્પન્ન જ થતો નથી એટલે વિકાર મૂળ સ્વરૂપમાં નથી, અને તે જ રીતે વિકાર ઉત્પન્ન થતો નથી એટલે કે એ ગ્રહાયેલો પણ નથી, કે બહાર કંઈ દેખાતો નથી એટલે આવતો નથી, એનો આવિર્ભાવ થતો નથી. એનો અર્થ જ એ થયો કે વિકાર છે તે આત્માનો નથી, આત્મા સાથે એ સંબંધ ધરાવતો નથી. એટલે કે રાગનો કે દ્વેષનો ભાવ છે એ આત્મા સાથે તાદાત્મ્યપણું ધરાવતો નથી. ગુરુદેવે આ વાતને બહુ સ્પષ્ટ કરી છે, કેમ કે સ્વરૂપમાં વિકાર ક્યાં છે? વિકાર છે જ નહીં. દ્રષ્ટિ જેવી આત્મા તરફ ગઈ, દ્રષ્ટિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થઈ, કે જે નવી પર્યાય થશે તે બધી પર્યાય કેવી થશે? શુદ્ધ નિર્મળ પર્યાય જ થશે, ત્યાં વિકાર ઉત્પન્ન થતો જ નથી. તેથી વિકારનો એટલે રાગનો દ્વેષનો ત્યાગ કર્યો એમ નામ માત્ર કહેવાય, વ્યવહારથી એવો ઉપચાર કરીને કહેવામાં આવે કે એમ રાગનો ત્યાગ થયો, પણ ખરેખર ત્યાગ ક્યાં થયો છે? ખરેખર કોઈ વસ્તુનો ત્યાગ થયો જ નથી. દ્રષ્ટિ બદલાઈ છે તો પછી કોઈ વિકાર ઉત્પન્ન થતો જ નથી. આ વાતને જો બરાબર સમજવામાં આવે તો એને એના સ્વરૂપનું મહાત્મ્ય આવે. અરે, મારું સ્વરૂપ આવું, ભગવાન આત્મા સિદ્ધ સમાન હું, મારામાં ક્યાંય વિકાર નથી, મારામાં ક્યાંય રાગ નથી, મારામાં ક્યાંય દ્વેષ નથી, મારામાં માન નથી, મારામાં લોભ નથી, અરે મારામાં આ ગુણસ્થાન પણ નથી, મારામાં આ માર્ગના સ્થાન પણ નથી, હું એ બધાથી ભિન્ન જુદો ભગવાન આત્મા છું. જ્યાં મારી દ્રષ્ટિ મારા સ્વરૂપ પર જાય છે ત્યાં તો મને માત્ર અલૌકિક આનંદનો જ અનુભવ થાય છે. એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, એમાં બીજો કોઈ વિકલ્પ નથી, અને વિકલ્પ વિનાનું મારું સ્વરૂપ જ્યારે હું અનુભવું છું ત્યારે આ બધું ક્યાં ચાલ્યું જાય છે? એ બધું વિકલ્પ સાથે હતું, એ વિકલ્પ સાથે વસ્તુ જે હતી તે બહારની બહારમાં રહી ગઈ અને હું મારા આત્મામાં ચાલ્યો ગયો, જ્યાં આનંદ સિવાય બીજું કંઈ નથી, જ્યાં જ્ઞાન સિવાય બીજું કંઈ નથી, જ્યાં શાશ્વત સુખ છે, જ્યાં શાશ્વત શાંતિ છે, એવા મારા સ્વરૂપમાં જતાં મને આ કોઈનો અનુભવ થતો જ નથી. જે કંઈ હતું, રાગ હતા, દ્વેષ હતા, એ બધા વિકલ્પ સાથે હતા. જ્યાં વિકલ્પ જ રહ્યો નથી તો પછી રાગ અને દ્વેષ ક્યાંથી રહેશે? એવા ભાવ રહેતા જ નથી. શુદ્ધ ભાવ છે પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાબાદ આનંદ, એનો અનુભવ થાય એટલે એ શુદ્ધ ભાવ છે, બીજું કંઈ નથી. શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય થાય છે, ભલે એ એક સમયની છે, ફરી બીજા સમયે પણ એવી જ થાય છે, ત્રીજા સમયે પણ એવી જ થાય છે, જેટલો સમય એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરીને રહે છે, પોતાના સ્વરૂપમાંથી બહાર આવતો નથી, તેટલા સમય સુધી અસંખ્ય પર્યાયો એવી ને એવી આનંદ, શાંતિ અને જ્ઞાનની થાય છે. એ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, એનો આનંદ કરે છે, એ આનંદને અનુભવે છે, સુખનો અનુભવ કરે છે. એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં એ પ્રકારે રમણતા કરે છે. ત્યાંથી એ બહાર આવે છે, અને બહાર આવે છે તો એને વિકલ્પ હોય છે. એ વિકલ્પ શુભ હોય અથવા અશુભ હોય. સમ્યક દ્રષ્ટિને વિશેષતાથી શુભ વિકલ્પ હોય, અશુભ વિકલ્પ બહુ ઓછા હોય, હોય તો પણ એની તીવ્રતા ન હોય. એને હવે અનંત અનુબંધ થાય એવા વિકલ્પ પણ નથી, અને એવા વિકલ્પ સાથે રહેલા ભાવ પણ હોતા નથી. એટલે એ બહારમાં આવે છે ત્યારે એ જાણે છે કે આ શુભ ભાવનો વિકલ્પ છે, આ પૂજાનો વિકલ્પ છે, આ વ્રતનો વિકલ્પ છે, પણ એ બધા શુભ ભાવ છે અને એનાથી જુદો હું ભગવાન આત્મા છું. મારું સ્વરૂપ આ વિકલ્પ સાથે રહેલા ભાવ રૂપે પણ નથી. એટલે કોઈ ભાવ, શુદ્ધ ભાવ સિવાયનો કોઈ પણ ભાવ જે અન્ય ભાવ છે, તે મારું મૂળ સ્વરૂપ નથી કે મારા મૂળ સ્વરૂપમાં નથી. એ સમયની પર્યાય છે. એ સમયે એવો ભાવ છે તો એવી પર્યાય થઈ છે, કે અશુદ્ધ પર્યાય છે એ શુદ્ધ નિર્મળ પર્યાય નથી. એટલે ગુરુદેવે આ વાતને બહુ સ્પષ્ટ કરી છે કે સ્વરૂપમાં ક્યાં વિકાર છે. વિકાર કહો કે અન્ય ભાવ કહો કે વિભાવ ભાવ કહો, બધો એક જ અર્થ છે. દ્રષ્ટિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાં વિકાર ઉત્પન્ન જ થતો નથી. પેલી પર્યાય જે વિકારની હતી, વિભાવ ભાવની હતી, શુભ અથવા અશુભ ભાવની હતી, એ પર્યાય તો ચાલી ગઈ. હવે આત્મા તરફ દ્રષ્ટિ થતા નવી પર્યાય થાય છે, એ તો શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, એમાં ક્યાં વિકાર થાય છે. તેથી વિકારનો, રાગનો ત્યાગ કર્યો એમ જો કહેવામાં આવે તો એ નામ માત્ર કહેવાય. ખરેખર તો એને એવા રાગ કે દ્વેષનું ગ્રહણ પણ નથી, અને એવા રાગ કે દ્વેષનું ત્યાગ પણ નથી. એટલે એ ભગવાન આત્મા ત્યાગ ગ્રહણ વિનાનો છે. એ બહારની વસ્તુ પદાર્થોનો તો ત્યાગ ગ્રહણ નથી કરતો, પણ એવા વિકારી ભાવનો પણ એ ત્યાગને ગ્રહણ કરવા વાળો નથી. ભગવાન આત્મા જ્ઞાયક છે, અને જ્ઞાયક સ્વભાવમાં વિકાર છે જ નહીં, તો વિકારને ત્યાગવાનું ક્યાં રહ્યું. વર્તમાન પર્યાયમાં વિકાર છે, પણ જ્યાં જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિ પડી ત્યાં લીનતા કે સ્થિરતા થઈ, ત્યાં નિર્મળ પરિણમન થયું અને રાગ ઉત્પન્ન જ થયો નહીં. તેથી રાગનો ત્યાગ કર્યો એમ કથન માત્ર કહેવામાં આવે છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવ. કહે છે કે સમયસારનું એક એક પદ અને એક એક પંક્તિ અલૌકિક છે. એવા પુણ્ય હોય, પૂર્વના એવા પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યા હોઈએ તો આવા સમયસારનો સ્વાધ્યાય કરવાનો, ગુરુદેવની વાણી સાંભળવાનો યોગ મળે. આવા મહાપુરુષોએ જે ગાથાઓ લખી અને એની ટીકા લખી અને એના અર્થ ભાવાર્થ બધા લખ્યા, એનો વિસ્તાર ગુરુદેવે કર્યો, આ બધું સહજમાં ઉપલબ્ધ હોવા છતાં, ઘરમાં પડ્યું હોવા છતાં એનું પુણ્ય નથી તો એ પ્રમાદને વશ એનો ઉપયોગ નહીં કરે. સમયસાર પુસ્તક પણ છે, પ્રવચન રત્નાકર પુસ્તક પણ છે, વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે, ઇઝીલી અવેલેબલ છે, ફ્રીલી અવેલેબલ છે, મફતમાં મળે છે. આપણે પણ મૂક્યું છે તત્વધારા.com ઉપર, ત્યાંથી ડાઉનલોડ કરી શકાય, વાંચી શકાય. એ બીજું બધું ડાઉનલોડ કરે છે, એ મ્યુઝિક ડાઉનલોડ કરે છે, એ ફિલ્મો ડાઉનલોડ કરે છે, પણ એને પ્રવચન રત્નાકર ડાઉનલોડ કરવાનો વખત નથી, એને સમયસાર ડાઉનલોડ કરવાનો વખત નથી, એને સમયસાર સિદ્ધિ ડાઉનલોડ કરવાનો વખત નથી, એને ગુરુદેવના વચનામૃત ડાઉનલોડ કરવાનો વખત નથી. મૂર્ખ, મિથ્યા દ્રષ્ટિ, મૂંડ છે. એનું પુણ્ય જ નથી કે એ વસ્તુને પ્રાપ્ત કરે, મેળવે. પુણ્ય હોય તો જ આ પુસ્તક ખુલે, પુણ્ય હોય તો જ આ પુસ્તકની વાત સમજમાં આવે, પુણ્ય હોય તો જ આનો વિસ્તાર સાંભળવાનું મન થાય, પુણ્ય હોય તો જ ગુરુદેવનું પ્રવચન સાંભળવાનું બને. બાકી 9000 પ્રવચનો બધા લઈને બેઠા છે. હસમુખભાઈએ સીડી વેચી છે, ડીવીડી વેચી, બધાએ લીધી, હોંશે હોંશે લીધી, કેમ કે માત્ર $15 હતી ને, એટલે 9000 આ એક વર્ષ ઉપર સમય થઈ ગયો. તે છતાંય 900 પ્રવચનો કોઈએ સાંભળ્યા હોય તો મને કહું, રોજના 2 કે 3 પ્રવચન જો સાંભળે તો 900 પ્રવચન તો ક્યારનાય પૂરા થઈ ગયા હોય. અરે એક પ્રવચન સાંભળીને એને 500 પ્રવચન એ પૂરા કર્યા છે, સમયસર પૂરું કર્યું છે, નથી થતું. કેમ નથી થતું? કેમ કે એટલું પુણ્ય જ નથી. જેનું પુણ્ય નથી એની પાસે ગમે તે સામગ્રી મળી હોય એ છતાં એનો લાભ એ પામી શકતો નથી. સમોસરણમાં જાય તો પણ ત્યાંથી પણ એ એવો ને એવો સમોસરણની શોભા જોઈને પાછો આવે અને બહાર આવીને વર્ણન કરે કે ત્યાં આવું સંગીત હતું ને આ પ્રમાણે હીરા ને માણેક ને મોતીને જડેલા હતા. એ સિવાય બીજું કંઈ લઈને આવે નહીં. એ મૂર્ખ મિથ્યાદ્રષ્ટિ મૂંડ સમોસરણમાંથી ભગવાનની વાણી સાંભળવાને બદલે, પોતાના સંશયો દૂર કરવાને બદલે એ શોભા જોઈને પાછો આવે. એટલે વસ્તુ છે એ નિમિત્ત બનતી નથી, જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે. તીર્થંકર ભગવાનની વાણી પણ એને જ નિમિત્ત કારણ થાય કે જે પોતે પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપમાં જાય છે એને એ નિમિત્ત કહેવાય. બાકી તો મૂંડ મિથ્યાદ્રષ્ટિ સમોસરણમાં જઈ અને એવો ને એવો પાછો આવે. અને આપણે બધાએ પણ ભૂતકાળમાં આવું કર્યું એટલે રખડવાનું થયું. સમોસરણમાં અનેક વાર ગયા છતાં પણ જે કાને પડવું જોઈતું હતું એને સાંભળ્યું નહીં, અથવા તો એને કાને પડવા દીધું નહીં અને માત્ર બીજી બધી વાતો સાંભળી, જાણી, વિચારી અને પાછા આવ્યા. ભગવાનની ઓમકાર ધ્વનિ, એમાં અનંત જ્ઞાન છે, એવું દ્રવ્યસ્રુત પ્રકાશી રહ્યું છે, એવી અનુભવની વાત એમાં પ્રકાશી રહી છે કે જે આત્મસાત કરવી બહુ સહેલી છે. એનું લક્ષ કરતાં એવું ભાવસ્રુત પ્રગટ થાય અને ત્યાં ને ત્યાં જીવ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે એવી અપૂર્વ વાણી હોય છે. પણ એ કોને એ નિમિત્ત કારણ થાય છે? કે જે પુરુષાર્થ કરે છે એને જ. એટલે એવા જેના પુણ્ય છે એ પુણ્ય કહેતા કહેવું એ છે કે એને પોતે ત્યારે એનું લક્ષ્ય કર્યું નથી તો પછી એની ઈચ્છા પણ કરી નથી, એની રૂચિ નથી કરી, એટલે એને જે પુણ્ય બંધાયું છે એ પાપાનું બંધી પુણ્ય બંધાયું છે અને પુણ્યાની બંધી પુણ્ય નથી બંધાયું. પુણ્ય કહીને કહેવું એ છે કે એને પૂર્વે એવા ભાવ કર્યા જ નથી કે હું સત્યને પામું, મને સત્યના અંશો પ્રગટ થાય, મને મારું સ્વરૂપ પ્રગટ થાય, મને સાચો ધર્મ મળે, એવો વિચાર કર્યો જ નથી, એટલે એવું પુણ્ય પણ બંધાયું નથી. જે શુભભાવ કર્યા એને લીધે થઈ અને જે પ્રકારે પુણ્ય બંધાયું એને લીધે થઈને એને સામગ્રી બધી મળી, પણ આવું પુણ્ય છે જ નહીં એટલે એ કરી શકતો જ નથી. પુણ્ય બાંધવાની જરૂર નથી, માત્ર પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા સહજ રીતે પુણ્યાનું બંધી પુણ્યનો જ બંધ પડે છે. પોતાના સ્વરૂપની રૂચિ જેને થાય છે એને પુણ્યાનું બંધી પુણ્ય જ હોય છે, એને ભવિષ્યમાં એવા અનુસંધાન મળી જ રહે છે, એ શોધવા જવાની એને જરૂર પડતી નથી. જેને આત્મા ને પ્રગટ કરવો છે, આત્માની પ્રસિદ્ધિ કરવી છે, એને એની લગ્ની લાગી હોય તો એ જંગલમાં જાય તો પણ ત્યાં પણ એને એવા નિમિત્ત મળી રહે કે જેને કારણે થઈ અને એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે એવો માર્ગ દર્શાવનાર કંઈક પ્રાપ્ત થાય. એટલે નિમિત્તો તો પડ્યા જ છે, જંગલમાં પણ એવા નિમિત્તો પડ્યા છે અને શહેરોમાં પણ પડ્યા છે, બધી જગ્યાએ નિમિત્તો પડ્યા છે, માત્ર એને રૂચિ કરવાની છે. ગુરુદેવે આ વાતને વારંવાર સમજાવી છે, એમના બધા જ પ્રવચનોમાં આ વાતનો એમને ટંકાર કર્યો છે કે ભાઈ તું તારા આત્મામાં જવાનો પુરુષાર્થ કર, બાકી બીજું બધું છોડી દે, શુભ ભાવની વાત પણ છોડી દે અને તારે સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એટલી વાતને રાખ. અહીંયા કહે છે કે જેમ રંગ રાગ અને ભેદના ભાવોને ઉદગળ સાથે તાદાત્મ્ય છે એમ જીવની સાથે પણ તાદાત્મ્ય છે, એમ જો માનો તો પૂતગલ દ્રવ્ય જ જીવ થઈ જાય, ચૈતન્ય લક્ષણ જીવ ભિન્ન રહે જ નહીં. આત્માનું લક્ષણ તો ચેતન છે એ પછી રહેતું જ નથી, એટલે આવી ઊંધી માન્યતા મિથ્યા માન્યતાને કારણે થઈને આ બધા ભાવો મારા, આ વસ્તુ મારી, આ પદાર્થો મારા, આ પુત્ર મારો ને આ પુત્રી મારી ને પત્ની મારી ને પતિ મારા ને આ વિભાવ ભાવ જે છે એ આત્માના નથી એવો નિર્ણય કરી અને ભગવાન આત્મા તરફ લક્ષ કરવું, એની દ્રષ્ટિ કરતા જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે. આ વસ્તુ ધીરજથી સમજવાની વસ્તુ છે, ઉતાવળ કરે એમાં કઈ પાર આવે એવું નથી. આત્મ પદાર્થ ચૈતન્ય મહાપ્રભુ સર્વોત્કૃષ્ટ છે, ત્રણ લોકમાં સારભૂત સર્વોત્કૃષ્ટ વસ્તુ જ તું છે. જો કોને કહી છે, એમ નથી કહ્યું કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એનું લક્ષ કરવું, એમ નથી કહ્યું. લક્ષ કોનું કરવાનું કહ્યું છે કે તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાને જે રીતે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું એવી રીતે પોતે પોતાના આત્માનું લક્ષ કરવાનું છે, અને એવું આત્માનું લક્ષ કરવા માટે થઈ અને એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ, આત્માનું મહાત્મા આવવું જોઈએ, આત્મા એને મહાન જણાવવો જોઈએ, એટલા માટે એમ કહ્યું કે આ આત્મ પદાર્થ એ ચેતન છે, એ જ મહાપ્રભુ છે, એ જ ભગવાન છે, એ સૌથી ઉત્તમ છે, સર્વોત્કૃષ્ટ છે. એટલે ત્રણ લોકમાં જો કોઈ સારભૂત વસ્તુ હોય તો તારું પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ છે તે જ સારભૂત છે, અને આવા આત્મ પદાર્થમાં તું અચેતન રૂપી પૂતગળમય એવા રંગ રાગ ભેદને એકત્વપણે માનીને બેઠો છે, અને એવું એકત્વપણું સ્થાપવામાં આવશે તો પછી આત્મા એ રૂપી અચેતન થઈ જાય, મૂર્તિકપણું એને આવી જાય, અને પછી એ પૂતગળના જે ભાવ છે એ જીવને સ્થાપિત થાય, અને તો પછી એ મોક્ષ અવસ્થામાં પણ જીવ પૂતગળપણે જ રહે. પૂતગળની સાથે જે અભિન્ન છે એવા રંગ રાગ આદિને જ જો જીવ માનવામાં આવે તો મોક્ષ થતા પણ એ પૂતગળ જ ત્યાં રહે, પણ એનાથી ભિન્ન જીવ કોઈ રહે નહીં. જેનાથી જેનું તાદાત્મ્યપણું છે તેનાથી તે કદી એ ભિન્ન પડે નહીં. તેથી સંસાર અવસ્થામાં જીવને જો રાગાદી સાથે તાદાત્મ્ય કોઈ માને તો પણ જેમ સંસાર અવસ્થામાં રાગાદી સાથે તાદાત્મ્ય હોવાથી જીવ પૂતગલમય થયો તેવી જ રીતે એ મોક્ષ અવસ્થામાં પણ જીવ પૂતગલમય જ થશે, પૂતગલમય જ રહેશે. એટલે એવું પૂતગલમયપણું એટલે કે રાગપણું રંગપણું કે ભેદપણું આત્માને ક્યારેય હતું નહીં, હોય નહીં અને હશે નહીં એમ જ માન્યતા માનવી જોઈએ. એવા રાગ રંગ અને ભેદથી તો પૂતગલને તન્મયપણું છે, આત્માને નથી. કોઈ અવસ્થામાં આત્માને નથી, સંસારી અવસ્થામાં પણ આત્માને એ વાત નથી. હવે પાના નંબર 169 ઉપર આ ગાથાના ભાવાર્થ ઉપર જે પ્રવચન છે એમાંથી કેટલાક ભાવ લઈએ. એ બધા ભાવ બહુ મહત્વના છે, એ ભાવમાં જવાનું છે. આપણે તો ગાથા સમજ્યા છીએ, હવે એ ભાવ લેવાના છે. અહીંયા નીચેના પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, આ શાસ્ત્ર જ્ઞાન છે એ પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન આપણે વાંચી રહ્યા છીએ અને એ જે સમજી રહ્યા છીએ એ જ્ઞાન, એ દ્રવ્ય શ્રુત, એ બધું પરજ્ઞેય છે. પરજ્ઞેય છે એટલે સ્વજ્ઞેય નથી. સ્વજ્ઞેય એક જ છે અને પરજ્ઞેય અસંખ્ય છે. આ શાસ્ત્ર જ્ઞાન છે એ પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. એને અહીં મૂર્તિક કહીને ઉદ્ગલમય કહ્યું છે. એને અહીં મૂર્તિક કહીને પૂતગલમય કહ્યું છે. જ્યારે ભગવાન આત્મા તો અખંડ અભેદ એક શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે, જ્ઞાનરૂપ વસ્તુ છે, આનંદરૂપ વસ્તુ છે, એવા ભગવાન આત્માથી આ બધું જુદું છે. આ પુસ્તક, એમાં લખેલા આ અક્ષરો, આ બધું દ્રવ્યશ્રુત, આ ભગવાનની વાણીમાંથી આવ્યું છે, એ બધું આત્માથી જુદું છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ વખતે આ શાસ્ત્રનું જ્ઞાન છે એ નિમિત્ત કારણ થાય. કોને નિમિત્ત કારણ થાય? કે જે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એને એ નિમિત્ત કારણ થાય. પણ પંડિતોને એ નિમિત્ત કારણ નથી થતું. પંડિતો 50 વર્ષ સુધી આ શાસ્ત્ર વાંચે, સંભળાવે, એના અર્થ કરે, ચર્ચાઓ કરે, વિચારણાઓ કરે, લેખ લખે, બધું કરે, તે છતાંય આત્મામાં જતા નથી. એટલે આ જ્ઞાન એ શાસ્ત્રનું જ્ઞાન છે. એ જ્ઞાન છે એ જ્ઞેય તરીકે જો જાણીએ તો એ પરજ્ઞેય છે. જેમ જગતના પદાર્થો બધા જ પરજ્ઞેય છે, એમ આ પુસ્તક અને એમાં રહેલું જ્ઞાન પણ પરજ્ઞેય છે. એ સ્વજ્ઞેય નથી. સ્વજ્ઞેય તો પોતાનો આત્મા છે, તે જ સ્વજ્ઞેય છે. પર્યાય પણ સ્વજ્ઞેય નથી. પર્યાય એક સમયની છે, એ તો ચાલી જાય છે, એને જ્ઞેય તરીકે જાણી શકાય જ્યારે તે હોય ત્યારે, પણ એ તો પર્યાય ચાલી ગઈ. પછી વર્તમાન જે પર્યાય છે એ જ એનું જ્ઞેય બને છે. એટલે જ્યારે એ વર્તમાન પર્યાય પરને જાણવાવાળી થાય છે ત્યારે પણ એને એ જાણે છે કે આ જાણવાવાળી પર્યાય છે એ પરનું લક્ષ કરી રહી છે, એમ એને એ જાણે છે. સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે અત્યારે મારું લક્ષ બહારમાં છે, મારા ઉપયોગ બહાર તરફ રહ્યા છે, એટલે પરનું લક્ષ થતા પરને જાણવાવાળી મારા જ્ઞાનની પર્યાય થઈ છે, પણ એથી જુદો હું ભગવાન આત્મા છું. એટલે દ્રષ્ટિમાં તો એ જ રહે છે, એને પરિણતિ કહેવાય. એટલે એની પરિણતિ એ રીતે શુદ્ધ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિની પરિણતિ શુદ્ધ હોય છે, કેમ કે સમયે સમયે એને એ જાગૃતતા તો હોય જ છે કે પોતે આ બધાથી જુદો છે, એ વાતને એ ક્યારેય એ ભૂલતો નથી. અહીંયા કહે છે કે જ્યારે ભગવાન આત્મા તો અખંડ અભેદ એક શુદ્ધ ચિદરૂપ વસ્તુ છે, એ પરજ્ઞેય નથી, એ સ્વજ્ઞેય છે. એમાં ભેદ કરવો, ગુણનો ભેદ કરવો કે પર્યાયનો ભેદ કરવો એવું તો છે નહીં, તો પછી આ રંગ રાગની તો વાત જ શી કરવી? કે રંગ એટલે વર્ણ આદિ જે છે એ પુદ્ગલના ગુણો છે, અને રાગ આદિ જે ભાવ છે એ વિભાવ ભાવ છે, એ તો એનામાં છે જ નહીં. જ્યારે એની અંદર ગુણનો પણ ભેદ નથી કે પોતે ભગવાન આત્મા ગુણી અને એમાં અનંત ગુણ છે, એવો પણ એમાં ભેદ નથી સમાતો, તો પછી આ રંગ અને રાગની તો વાત શું કરવી? આવા શુદ્ધ ચિન્હ માત્ર અમૂર્તિક જીવને રંગ રાગ ભેદથી અભિન્ન માનતા તે મૂર્તિક પુદ્ગલમય થઈ જાય છે. એ એનાથી ભિન્ન છે, અને જો એને અભિન્ન માનવામાં આવે તો એ પુદ્ગલમય થઈ જાય, કેમ કે રંગ રાગ ભેદનું સ્વરૂપ મૂર્તિપણું છે, અને મૂર્તપણું પુદ્ગલનું જ લક્ષણ છે. અહીંયા એક બીજી વાત લીધી છે પ્રવચન સારમાંથી, અને એ સાથે સરખામણી કરી અને ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે એક બાજુ પ્રવચન સારમાં એમ કહે કે રાગ દ્વેષ આદિ જે પર્યાય છે તે પોતાની છે, નિશ્ચયથી જીવની છે, જીવમાં છે, અને અહીંયા ના પાડે છે, અહીં તેને મૂર્તિક પુદ્ગલમય કહે છે. તો આ વિરોધાભાસ હશે? ના, વિરોધાભાસ નથી. અપેક્ષાને સમજવાની છે. ત્યાં પર્યાયને મુખ્ય કરીને વાત કરવામાં આવી છે. ત્યાં પ્રવચન સારમાં પર્યાયને એ સિદ્ધ કરી છે કે આ પર્યાય આ રીતે છે, આ રીતે પર્યાય હોય છે, પણ મૂળ સ્વરૂપમાં છે એમ નથી કહ્યું. પ્રવચન સારમાં પણ એમ નથી કહ્યું કે એના મૂળ સ્વરૂપમાં છે, એમ તો કહ્યું નથી. ત્યાં પર્યાયને સિદ્ધ કરી છે. એટલે આ પર્યાય એની છે, એને પર્યાય આવી હોય છે, બસ એમ ત્યાં સિદ્ધ કર્યું છે. એમ નથી કહ્યું કે એના મૂળ સ્વરૂપમાં છે એટલે એની સાથે એને તાદાત્મ્યપણું છે, એમ નથી કહ્યું. રાગ સાથે તાદાત્મ્યપણાની વાત પ્રવચન સારમાં નથી કરી. એટલે અપેક્ષા સમજવી જોઈએ, ત્યાં શું વાત કરી છે, કઈ અપેક્ષા એ કરી છે. જો જીનવાણીમાં ક્યાંય વિરોધાભાસ હોય જ નહીં. કોઈ પણ શાસ્ત્ર હોય એમાં કોઈ પણ વાત કરવામાં આવી હોય, અભ્યાસી ન હોય એને એમ લાગે કે આ જુદી વાત છે, વિરોધાભાસી વાત છે, પણ અભ્યાસીને તો એમાં ક્યાંય વિરોધાભાસ દેખાતો નથી, કેમ કે આખું અનેકાંત સ્વરૂપ છે, અને અનેકાંત સ્વરૂપની અંદર જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા દ્રષ્ટિકોણથી જે જે વાત કરવામાં આવી હોય તે વાતને તે દ્રષ્ટિકોણ પૂર્વક સત્ય માનવું, સમ્યક માનવું. તો અહીંયા સ્પષ્ટતા કરી કે એક બાજુ પ્રવચન સારમાં એમ કહે છે કે રાગ દ્વેષ આદિ જે પર્યાય છે તે પોતાની છે, નિશ્ચયથી જીવની છે, જીવમાં છે, અને અહીં તેને મૂર્તિક પૂતગલમય કહે ત્યાં પ્રવચન સારમાં પર્યાયને સિદ્ધ કરી છે. જ્ઞેય એવા આત્માની પર્યાયમાં રાગ દ્વેષ આદિ છે એમ ત્યાં પર્યાય સિદ્ધ કરી છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સિદ્ધ કરવો છે ત્યાં સેને સિદ્ધ કરવું છે, ત્યાં પર્યાયને સિદ્ધ કરી છે કે આવી પર્યાય એને હોય છે અને એને જ્ઞેય રૂપે છે, એને પણ એ જાણવા વાળો જ છે, એના મૂળ સ્વરૂપમાં નથી. એવી પર્યાય એ પર્યાયના કારણે ઉત્પન્ન થાય છે, પર્યાયના સટકારકો એના પોતાના, એમ પ્રવચન સારમાં કહેવામાં આવ્યું છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર આ વાત ખૂબ સ્પષ્ટ કરવામાં આવી છે કે છ છ કારકો પર્યાયના પોતાના, અને પર્યાય વિશે ઘણી વાત કરવામાં આવી છે. અહીંયા પર્યાયની વાત નથી, અહીં જે શુદ્ધ સ્વભાવ, ત્રિકાળી જે જ્ઞાયક સ્વભાવ, એનો ત્રણેય કાળ ન બદલાય એવો એ સ્વભાવ છે, એ પોતે જ્ઞાયક 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 જ્ઞાન કરવા વાળો છે, અનંત ગુણનો પિંડ એક રૂપ છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ અભેદ છે, એ એક રૂપ છે, એ ચૈતન્ય દ્રવ્ય છે, એને અહીંયા સિદ્ધ કરવું છે. એટલે અહીંયા વાત જે છે તે દ્રવ્યની અપેક્ષાએ વાત છે, ત્યાં વાત છે તે પર્યાયની અપેક્ષાએ વાત છે. જ્યાં જે અપેક્ષા છે તેને યથાર્થ સમજવી જોઈએ ને ભાઈ. પારા નંબર 170 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અત્યારે કેટલાક લોકો એમ કહે છે કે વ્યવહારનયનો વિષય જે શુભ રાગ છે, વ્યવહારનયનો વિષય જે શુભ રાગ છે તેનું આચરણ કરવાથી આત્માને લાભ થાય. આના વિશે ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે એમ નથી, એમાં બહુ ફેર છે. તેઓ કહે છે કે ગૌતમ સ્વામીએ પણ વ્યવહારથી જ કહ્યું છે ને, અર્થાત ભેદ પાડીને સમજાવ્યું છે ને. વાત તો બરાબર છે, જ્યારે સમજાવવામાં આવે ત્યારે ભેદ પાડીને જ સમજાવવામાં આવે, એટલે જે કંઈ ભેદ પાડીને કહેવાયું હોય એ બધું વ્યવહાર થાય. એટલે વાત એ બરાબર છે, સમજાવાય તો એમ જ. વસ્તુ એક સાથે હોય પણ એને કહેવા બેસીએ તો પછી એક પછી એક જ કહેવી પડે. કોઈ પણ પદાર્થ હોય એની અંદર એક સાથે ઘણા ગુણો હોય તો એ ગુણને એક સાથે હોવા છતાં જ્યારે એનું વર્ણન કરવામાં આવે ત્યારે તો એક પછી એક જ કહેવામાં આવે છે ને. ખરેખર એ એક પછી એક નથી, એ બધા એક સાથે છે, છતાં પણ એનું વર્ણન તો એમ જ થાય ને. એટલે ગૌતમ સ્વામીએ પણ જે સમજાવ્યું છે, અરે આ આખું શાસ્ત્ર છે, બધા આગમો છે, આ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન છે, એ બધું ભેદ દ્વારા તો સમજાવવામાં આવ્યું છે, એટલે એ આખો વ્યવહાર જ છે. એ બધો વ્યવહાર સમજવાનો છે અને એ સમજીને અંદરમાં જે પ્રગટ કરવાનું છે એ નિશ્ચય છે. ગૌતમ સ્વામીએ પણ વ્યવહારથી કહ્યું છે ને, અર્થાત ભેદ પાડીને સમજાવ્યું છે ને, એ તો ભેદથી સમજાવ્યું છે, એટલે સમજાવવા માટે એ ભેદ કરવામાં આવ્યા છે. વસ્તુનું સ્વરૂપ ક્યાં એવું ભેદરૂપે છે? ભેદથી સમજાવ્યું છે તેથી કરીને એ વ્યવહારના આશ્રયથી લાભ થાય અને ધર્મ થાય એમ ક્યાં કહ્યું છે? ભેદ પાડીને સમજાવ્યું એટલે વ્યવહાર થયો, પણ એવા વ્યવહારના આશ્રયથી લાભ થાય અને ધર્મ થાય એમ ક્યાં કહ્યું છે? વ્યવહારથી તો માત્ર સમજાવ્યું છે, બીજી કઈ રીતે સમજાવે? સમજાવવું હોય તો ભેદ પાડીને જ સમજાવવામાં આવે ને, કેમ કે ભેદ પાડીને સમજાવ્યા વિના શિષ્યને સમજમાં આવે એવું નથી, તેથી ભેદ બતાવ્યો છે. પણ એ ભેદ ત્રિકાળી આત્માની ચીજ છે અને તેનો આશ્રય કરવો એમ કહ્યું નથી, એ આશ્રય કરવા લાયક છે એમ નથી, એ આશ્રય કરવા યોગ્ય છે એમ નથી. આત્માના અભેદ સ્વરૂપમાં ભેદ છે જ નહીં, એ તો માત્ર વર્ણન કરી અને સમજાવવા માટે ભેદ પાડ્યો છે. ગુણ કયા, ગુણી કયો, દ્રવ્ય ગુણ પર્યાય એમ કહ્યું, પર્યાયના ઉત્પાદ વ્યય કયા, એ વખતે ધ્રુવ ટકીને રહે છે, એ બધું જે કંઈ કહેવામાં આવ્યું તે બધું ભેદ કરીને સમજાવવામાં આવ્યું છે. પણ આત્મામાં એવા ભેદ ક્યાં છે? તેથી તો અહીં ભેદને પૂતગલમાં નાખી દીધો છે. કેમ કે ભેદ તરફ દ્રષ્ટિ કરવા જશે તો વિકલ્પ થશે, અને વિકલ્પમાં રાચી રહેતા પોતાના સ્વરૂપમાં જવાશે નહીં. વિકલ્પ સહિત આત્મામાં જવાતું નથી, વિકલ્પ બહાર રહે છે અને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે એ ભેદરૂપે જે કંઈ કહેવામાં આવ્યું હોય એ બધું વિકલ્પ સહિત છે, એટલે એને અહીંયા પૂતગલમાં નાખી દીધા છે. આ રંગ રાગ ભેદના ભાવો મૂર્તિક પૂતગલમય છે. સંસાર અવસ્થામાં પણ આ ભેદ આદિ ભાવો જો જીવના માનવામાં આવે તો સંસાર કે મોક્ષમાં પૂતગલથી જુદું બીજું કોઈ શુદ્ધ ચૈતન્યમય જીવદ્રવ્ય રહે જ નહીં, અને તેથી જીવનો જ અભાવ થાય એટલે એવી ઊંધી માન્યતાનો સ્વીકાર કરવો નહીં. આગળ કહે છે કે ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ ત્રિકાળ મહાપ્રભુ છે. પૂર્ણ આનંદ સ્વરૂપ એટલે એ અધૂરાપણું નથી એ દર્શાવ્યું છે. પૂર્ણતા છે એટલે કોઈ વસ્તુ એને હવે બહારથી મેળવવી પડે, પ્રાપ્ત કરવી પડે, અચીવ કરવી પડે એવું આત્મામાં કંઈ છે જ નહીં. એ પૂર્ણ જ છે, પરિપૂર્ણ જ છે. એ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને ત્રિકાળ એટલે ત્રણેય કાળ એ એવો ને એવો જ છે. એ કોઈપણ પર્યાયમાં જાય તો પણ એનું સ્વરૂપ એવું ને એવું જ છે, એ બદલાતું નથી. મહાપ્રભુ છે એમ કહ્યું છે એટલે એનું જ લક્ષ કરવા જેવું છે. એ જ આદરણીય છે, એ જ આશ્રયદાતા છે. પોતાના સ્વરૂપનો આશ્રય કરવો એ સિવાય બીજું કંઈ કરવા જેવું નથી એમ આ ગુરુદેવનું કહેવું છે કે ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ ત્રિકાળ મહાપ્રભુ છે. એના ચૈતન્ય સ્વભાવને પકડવા જતા ઉપયોગ બહુ સૂક્ષ્મ થાય છે. એવા ચેતન સ્વભાવને એટલે જ્ઞાન સ્વભાવને એને પકડવા જતા એનું લક્ષ્ય જે છે એ ઘણું સૂક્ષ્મ કરવું પડે છે, એટલે ઘણી એકાગ્રતા કરવી પડે છે. પોતે જાણનારો છે, ચૈતન્ય છે, જાણવું 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 એ એનો સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે. અને એવા જ્ઞાન સ્વભાવ દ્વારા, કેમ કે એ એનું મુખ્ય લક્ષણ છે, મુખ્ય ગુણ છે, એટલે એના દ્વારા જ એને જણાય એવો છે. અને એવા ચૈતન્ય સ્વભાવને જ્યારે એને પકડવો છે, એને જાણવો છે, એના દ્વારા એના આત્માને જાણવો છે, તો એના તરફ એ પોતાના લક્ષ્યને લઈ જાય છે, એટલે એનો ઉપયોગ છે એ તરફ જાય છે. પણ એમાં એકાગ્રતા ઘણી હોય છે, અને ઘણી એકાગ્રતા હોય છે એટલે એમ અહીંયા કહ્યું કે ઉપયોગ બહુ સૂક્ષ્મ થાય છે. એ વખતે કોઈ વિકલ્પ હોય તો એ જાણનારો જ્ઞાયક પકડાતો નથી, એ દ્રષ્ટિમાં આવતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે એના ચૈતન્ય સ્વભાવને પકડવા જતા ઉપયોગ બહુ સૂક્ષ્મ થાય છે. શુભ ઉપયોગથી તો નહીં, પણ જે મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ છે, પરને જાણવામાં પ્રવર્તે છે, એનાથી પણ આત્મા જાણવામાં આવતો નથી. ભગવાન આત્મા એ પરનું લક્ષ્ય કરતા જણાતો નથી. એમાં પછી એ શાસ્ત્રનું લક્ષ્ય કરવામાં આવે કે સાક્ષાત તીર્થંકર ભગવાનનું લક્ષ્ય કરવામાં આવે, એમની વાણીનું લક્ષ્ય કરવામાં આવે, તો પણ એ અનુભવમાં આવતો નથી. એટલે એ વાત કરતા અહીંયા કહ્યું કે મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ છે. મતિશ્રુત જ્ઞાન આપણે કેવી રીતે કરીએ છીએ? શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ગુરુની વાણી દ્વારા, સાક્ષાત તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ દ્વારા આપણે જે મતિશ્રુત જ્ઞાન કરીએ છીએ એ વખતે જે ઉપયોગ છે એ બહાર તરફ છે, એ બહિર્મુખ ઉપયોગ છે. એટલે અહીંયા એમ કહ્યું કે જે મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ છે, પરને જાણવામાં પ્રવર્તે છે. એ કોનું જ્ઞાન કરે છે? એ પરનું જ્ઞાન કરે છે. પણ એ પરનું જ્ઞાન કરવાવાળી પર્યાય એના જ્ઞાનની પર્યાય છે, અને એ દ્વારા એ પોતે આત્મામાં જઈ શકે છે, નહીં કે પરને જાણવા દ્વારા આત્મામાં જવાય છે. એટલે અહીંયા કહે છે કે એ બહિર્મુખ ઉપયોગ છે અને પરને જાણવામાં એ પ્રવર્તે છે, એનાથી પણ આત્મા જાણવામાં આવતો નથી. અહીં તો જે ઉપયોગ પોતાને પકડે તે સૂક્ષ્મ છે. જો ધ્યાનમાં કઈ રીતે સ્વરૂપમાં જવું એની અહીંયા રીત બતાવી છે. વિકલ્પ હોય છે, શરૂઆતમાં વિકલ્પ હોય છે, અનેક વિકલ્પો છે, તો એને દૂર કરવા માટે આપણે કોઈ એક વિકલ્પનો આશ્રય લઈએ છીએ, એટલે આપણે ઓમકારનો આશ્રય લઈએ છીએ, એટલે એક વિકલ્પ સાથે હોઈએ છીએ. પછી એ વિકલ્પ પણ રહે નહીં, એ શૂન્ય અવસ્થાની અંદર પોતાને જે ભાવસ્રુત પ્રગટ થયું છે, હું જ્ઞાયક છું જ્ઞાયક છું એ વાત આવે છે, એ પણ વિકલ્પ સહિત છે. પોતે જ્ઞાયક છે, પોતે જાણવા વાળો જ છે એ વાત એ વખતે હોય તો એ પણ વિકલ્પ સહિત છે. પણ પછી જ્યારે એ આત્મામાં જાય છે, અંદરમાં જાય છે, તો પેલો વિકલ્પ જે છે એ છૂટી જાય છે, વિકલ્પ રહેતો નથી. એટલે અહીંયા કહે છે કે પરને જાણવામાં પ્રવર્તે છે એ તો વાત રહેતી જ નથી, પણ આત્મા જાણવામાં એ પોતે પોતાના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જાય છે. એટલે કહે છે કે અહીં તો જે ઉપયોગ પોતાને પકડે તે સૂક્ષ્મ છે, એટલે ત્યાં એકાગ્રતા કરે છે. પોતે પોતાના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જાય છે અને એમ એને પોતાનું સ્વરૂપ જણાય છે, અનુભવમાં આવે છે. આ રંગ રાગ ભેદથી એ કંઈ પોતે પોતાની શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ચીજ એને પકડે એમ તો બનતું નથી. રંગ રાગ ભેદથી ભિન્ન જે જુદી વસ્તુ જે છે એના દ્વારા પકડાતી નથી, પણ પોતે પોતાના ઉપયોગને સૂક્ષ્મ કરે છે, સ્વરૂપ તરફ વાળે છે, તો એ વસ્તુ પકડાય છે. રંગ રાગ ભેદથી ભિન્ન જે પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ ચીજ તેને જે પકડે તે સૂક્ષ્મ ઉપયોગ કહેવાય. જ્યારે એ આત્માનો અનુભવ થાય તો એ વખતનો જે ઉપયોગ હોય એને સૂક્ષ્મ ઉપયોગ કહેવાય, એ શુદ્ધ ઉપયોગ છે. આવા સૂક્ષ્મ ઉપયોગથી જ્યારે તે અંદરમાં જાય છે ત્યારે તેને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચિદરૂપ આત્મા છે. ઉપયોગને એમાં જ એકાગ્ર કરતા સમ્યક દર્શન થાય છે. એ નિર્વિકલ્પ દશા છે, ધ્યાનની દશા છે, એમાં એને ભગવાન આત્માનો અનુભવ થાય છે. દેહની ક્રિયા, ઇન્દ્રિયોની ક્રિયા અને વાણીની ક્રિયા એ બધું તો જડ છે. એ જડ ક્રિયા આત્મા કરે એમ જો માનવામાં આવે તો આત્મા જડ થઈ જાય. આ દયાદાન વ્રત ભક્તિ પૂજા ઇત્યાદિનો જે રાગ છે તે પણ જડ છે, એ અજીવ છે, એ મૂર્ત છે. તેથી એ રાગ જો આત્માનો થઈ જાય તો આત્મા જડ પૂદગળ બની જાય. તેવી જ રીતે દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં અને ચારિત્રની પર્યાયમાં જે ભેદ પડે છે તે ભેદ જીવદ્રવ્યનું સ્વરૂપ નથી. જો હવે ભેદની મુખ્યતાથી ગુરુદેવે વાત કરી છે, રંગ રાગ અને અહીંયા ભેદની વાત લીધી છે કે ભેદ પાડવામાં આવશે તો પણ સ્વરૂપની પ્રાપ્તિ થશે નહીં. એટલે કહે છે કે તેવી જ રીતે દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં એટલે એની ચેતનામાં અને ચારિત્રની પર્યાયમાં એટલે એવી પોતાનું જેવું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા સ્વરૂપે પરિણમવા વાળી જે ચેતના એ ચારિત્રની પર્યાય. એટલે દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં અને ચારિત્રની પર્યાયમાં જે ભેદ પડે છે તે ભેદ જીવદ્રવ્યનું સ્વરૂપ નથી. ખરેખર કે જ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય અને ચારિત્રની પર્યાય એમ જુદાપણું નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ કહેવામાં આવે છે, એ ત્રણ રત્નત્રય કહેવામાં આવે છે, પણ અનુભવના કાળે એ કંઈ એક પછી એક છે એમ નથી. અનુભવના કાળે એ ત્રણ જુદા છે એવું પણ હોતું નથી. એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ જુદા છે એમ કંઈ આત્મામાં છે નહીં. અનુભવમાં તો પોતે પોતાનું સ્વરૂપ અનુભવે છે, એને તો આનંદનો અનુભવ થાય છે. એમાં જ્ઞાન અને દર્શન અને ચારિત્ર એમ જુદી જુદી પર્યાયો છે એવો ભેદ પડે છે એવું કંઈ હોતું નથી. એ ગાથા અગાઉ આવી ગઈ છે, અષ્ટપાવરમાં પણ આવી ગઈ છે. અહીંયા કહે છે કે દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં અને ચારિત્રની પર્યાયમાં જે ભેદ પડે છે તે ભેદ જીવ દ્રવ્યનું સ્વરૂપ નથી. જો તે જીવનું સ્વરૂપ હોય તો ત્રિકાળી જીવમાં તે કાયમ રહે, પરંતુ સિદ્ધમાં એ ભેદો નથી. તથાપિ સંસાર અવસ્થામાં એ ભેદ આદિ જીવના છે એમ જો કહો તો સંસાર અવસ્થામાં જીવ પૂતગલમય થઈ જાય, કેમ કે ભેદ આદિ છે એ તો મૂર્તિક પૂતગલમય જ છે. તો પછી મોક્ષ થતા મોક્ષ અવસ્થામાં પણ પૂતગલ જ રહેશે, એટલે એવા કોઈ ભેદ આત્મામાં છે જ નહીં. પર્યાયના ભેદ પણ નથી, ગુણોના ભેદ પણ નથી, એક રૂપ આત્માનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ એનું લક્ષ કરતા પર્યાયમાં એને અનુભવમાં આવે છે. આગળ અહીંયા કહે છે આત્માનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન કરતા સમ્યક દર્શન થાય છે. પરંતુ તે આત્મા કેવો છે? તો કહે છે કે રંગ રાગ અને ભેદથી રહિત જે અભેદ શુદ્ધ ચૈતન્ય તત્વ છે તે આત્મા છે. તથા જે રંગ રાગ અને ભેદ રહિત ચૈતન્ય તત્વ છે તે આત્મા છે. અને જે રંગ રાગ અને ભેદ સહિત ભેદ સાથે છે એ તો મૂર્તિક પૂતગલ છે. આ શાસ્ત્રનું જે જ્ઞાન છે, જે આ દ્રવ્યકૃત છે, અરે આ વાણી છે, એ બધું મૂર્તિક પૂતગલ રૂપ છે. જો તો પછી એ સ્વનું જ્ઞાન હોય તો સાથે અતિન્દ્રિય આનંદ આવવો જોઈએ. એટલે કે આ જે જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન છે એ જ્ઞાન એનું નથી. સ્વનું જ્ઞાન હોય તો સાથે અતિન્દ્રિય આનંદ આવે, એટલે કે ઇન્દ્રિય વિના અનુભવાય એવો આનંદ હોય. એટલે જે કંઈ જ્ઞાન છે એ પરનું છે એમ અહીંયા કહેવું છે. પરંતુ શાસ્ત્ર જ્ઞાન સાથે આનંદનો સ્વાદ તો આવતો નથી, માટે શાસ્ત્ર જ્ઞાન પૂતગળમય છે. તેવી રીતે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા અને પંચમહાવ્રતના પાલનનો ભાવ ઇત્યાદિ સર્વ પૂતગળ રૂપ છે. અને આ ભાવ જો આત્માના થઈ જાય તો આત્મા જડ પૂતગળમય થઈ જાય એમ કહે છે. જો બધા ભાવની વાત લીધી, બધા પ્રકારના ભેદની વાત લીધી, કોઈ ભેદ આત્મામાં નથી અને કોઈ ભાવ પોતાના શુદ્ધ ભાવ સિવાયનો કોઈ પણ ભાવ એ આત્માનો નથી, કેમ કે એ બધું પર્યાયમાં છે અને એ પર્યાયમાં જે છે તે ક્ષણિક છે. જે એક સરખું શાશ્વત રહે એ આત્મા. એટલે સિદ્ધની પર્યાયમાં જે છે તે કયો ભાવ છે? સિદ્ધની પર્યાય કેવી છે? નિર્મળ શુદ્ધ પર્યાય છે અને એ પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરીને રહ્યા છે. એ ભાવ એ શાશ્વત ભાવ છે. એક પછી એક એવી ને એવી જ પર્યાયો થયા કરે છે. એટલે એના સિવાય દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા કે પાંચ મહાવ્રત પાળવાનો ભાવ વગેરે જે કંઈ છે એ બધું પર્યાયમાં છે. અરે ગુણસ્થાન બધા પણ પર્યાયમાં છે, એ બધા ભેદરૂપે છે. એટલે એ કંઈ આત્માના મૂળ દ્રવ્યમાં નથી, આત્માના સ્વભાવમાં નથી. અહીંયા છેલ્લે વાત કરે છે કે આ જ પ્રકારે માર્ગણામાં પણ લેવું, એ બધી માર્ગણા સ્થાન બધા એ બધા પણ એમ જ છે. જ્ઞાન માર્ગણા, દર્શન માર્ગણા, સંયમ માર્ગણા એવી માર્ગણાની પર્યાયને શોધવાથી પર્યાયમાં તેઓ છે તો પણ જીવના ચૈતન્ય સ્વભાવમાં એ ભેદો નથી. તેથી તે પૂતગલના પરિણામમય છે. જ્ઞાનના ભેદો અને સમ્યક દર્શનના ક્ષાયિક સમ્યક દર્શન, ઉપશમ સમ્યક દર્શન આદિ જે ભેદો છે તે ભેદોનું લક્ષ્ય કરતા પણ રાગ જ થાય, એટલે એ પણ આત્મામાં નથી. આ ભેદો વસ્તુના ચૈતન્ય સ્વરૂપમાં તો છે જ નહીં, તેથી તેમને પૂતગલના પરિણામમય જ ગયા છે. એટલે હવે અહીંયા સરવાળો લેતા ગુરુદેવ કહે છે કે તેથી આ રંગ રાગ ભેદના ભાવો જીવના સ્વરૂપમય છે એમ માનતા પૂતગલ જ જીવ સ્વરૂપ ઠરશે અને તેથી ભિન્ન ચૈતન્યમય જીવ નહીં રહેવાથી જીવનો જ અભાવ થશે. તેથી રંગ રાગ ભેદ આદિ જીવ નથી એમ નક્કી કરવું. સાદી ભાષામાં પણ ગૂઢ રહસ્યમય વાત સંતોએ કરી છે તે ધીરજથી સમજવી જોઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 63 અને 64 અહીંયા પૂરી થાય છે. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.